Okay, welcome to the National Archives, ladies and gentlemen. My name is Karim Hussein. I hope you've enjoyed today's activities and everything that's been set up for you by Yasmin and Sara. Before I start, I just want to make sure that we give Sara and Yasmin a round of applause for arranging all of this for us. Thanks. Right, okay, for this final session, we've got with us Mr. Shah here. I'm aware that some of you don't speak English as your first language, so he's going to translate some parts of this talk for you. So what I'm going to do is I'm going to try and pause in between slides, and Mr. Shah will give, for those people who need it, a brief translation. Now, if you have questions at any point, please do just raise your hands and I'll stop. And if they are in Gujarati, then Mr. Shah again can translate them to English, and then I can try and answer them, and then he can try and translate that answer, okay? It's a complicated process, I know, but I hope it works. We're testing this out ourselves. Right, okay. So for this final afternoon session, I would like you to take a moment and draw back and think about why we're all here. In this place, in this building. For most of you, I suspect, this will have been the first time you've visited the archives. So you might not have been aware, what we keep here is government archive records. Some of those records relate to the expulsion of Ugandan Asians, have been put out for you in the next room. So after this short talk, I'd really appreciate it, or I think you would be very interested to go in there and have a look at what those records tell us about that period in history. We have within our collection, as a complete collection, over 1,000 years worth of documented history, making us one of the richest sources of original research material in the world. We have many uses for many people. Some people come to us to trace their family trees. Others use our records to study social, political, and economic histories. So I'll pause here and let.
હિસ્ટ્રી અગાઉ ભૂતકાળમાં શું શું થયું છે એની ઇમ્પોર્ટન્ટ ખૂબ કિંમતી જરૂરી અને લાભદાયી બધી માહિતીઓ આપવા મળી છે. આપણે બધા એટલા માટે આજે ભેગા થયા છીએ. અમુક જણા કદાચ પહેલી જ વાર આવતા હશો, એટલે જેમ જેમ આ સ્લાઇડ બતાવતા જશે એમ તમને વધુ ખ્યાલ આવશે. છેલ્લે જો તમારે ગુજરાતીમાં સવાલ પૂછવાની જરૂર પડે તો પૂછી શકશો. થેન્ક યુ.
ઓકે, સો વોટએવર ધ રીઝન ધેટ બ્રિંગ્સ પીપલ હિયર ઇન મેકિંગ ધ રેકોર્ડ્સ ફ્રી એન્ડ એક્સેસિબલ, we like to think we practice ideas like freedom of information, data protection, and open government, and all those other things that underpins a free and democratic society. Today, your being here to mark the 40th anniversary of Ugandan Asians coming to Britain is a perfect example of that practice. By sharing food, music, dance, and other cultural activities, by listening to your memories and showing you our records, we gain a better understanding of our shared past and of each other. We also ensure that history's lessons are remembered.
આપણે આજે ભેગા થયા છીએ કારણ કે યુગાન્ડાથી કાઢી મૂકવામાં આવ્યા હતા એને લગભગ 40 વર્ષ થયા છે. એ વર્ષો દરમિયાન જે કંઈ શાહ બનાવ બનાવ્યા બધાને ફરી પાછા યાદ કરીએ અને એ બાબતમાં શું શું ઉપયોગી છે, શું સંસ્થાની વસ્તુ આપણે લેવા જેવી છે એને બધું ડિસ્કશન કરવા માટે અને એને લગતી વિગત મેળવવા માટે આજે ભેગા થયા છીએ.
Lessons which remind us of what happens when governments fail to be part of the communities they are meant to serve.
સરકાર જે પોતે પ્રજાની સેવા કરવા માટે પ્રજાના સહાય માટે હોય એ જ એનું પોતાનું કામ નથી કરતી અને જેના માટે સર્વિસ માટે હોય છે એને ઘણું બધું નુકસાન થાય છે એને લગતી વાત આગળ આવશે. થેન્ક યુ.
In 1972, Uganda's government found itself regarding its own people with paranoia, distrust and prejudice. That prejudice was used by Idi Amin and men like him to expel almost 80,000 Asians with tragic consequences for so many. But today is not about Idi Amin, nor his victims. Today is about the heroes of 1972. Some of them are here with us today, and to you I should and need to extend an especially warm welcome.
1972માં Idi Amin ને એમ થયું કે મારા માણસો ખાસ કરીને આપણે માણસો બધા એને કોઈક રીતે હાર્મ થશે, કોઈ જાતનું નુકસાન કરશે, એ જાતની એના મનમાં કંઈક ડર પેસી ગયો હતો, બીક પેસી ગઈ હતી ને એને એટલા માટે એને હજારોને કાઢી મૂક્યા હતા. એના એ બધા આવ્યા પછી પોતપોતાના અનુભવ પરથી પોતે શું શું કર્યું આગળ તે આવ્યા એને લગતી બધી વાતચીત આગળ ધીમે ધીમે થશે.
of the Asians who left Uganda, just over 28,000 of them came here to start new lives. Given just 90 days to leave, their experience is something that most of us can only imagine. 3 months is how long I might take to plan a holiday somewhere. 3 months is how long these people had to leave, with no notion of whether they would be allowed to return. Boarding the planes, most took only what they could carry or were allowed to carry. Whole communities were uprooted and families were separated. In a published letter to the Times newspaper, a group of women in Surrey who had been separated from their husbands pleaded for help to be reunited. In that moving letter, they wrote, "We see little hope for our own future or that of our families as things stand. It is to the decency of the British people and their government so obvious to us since we arrived in Britain only a few weeks ago that we now appeal. Those of our husbands who are stateless are now somewhere in Belgium, Austria, or Italy, in refugee camps with little hope of being able to leave. We appeal to the British wives and mothers. Try to imagine our misery and anguish as we sit from day to day wondering what will happen to us and when we will see our husbands again."
આપ ટૂંકી પીડી એવું લાગ્યું કંઈક જાતની આપણી જિંદગીમાં બધી ઉથલ પાથલ થઈ ગઈ, મુશ્કેલીઓ આવી પડી, તેમ છતાં પણ ગમે તેમ કરીને અહીંયા પહોંચ્યા. અમુક કુટુંબમાંથી અમુક જણા ક્યાં છે, કોણ ક્યાં ગયું છે એની પણ ઘણાને ખબર નહોતી, અને એ લોકોની મિઝરી એટલે ખૂબ એની જે યાતના દુઃખ ભરેલી કહાની બધું છે એને લગતી વાતચીત કરવા માટે આપણે ભેગા થયા છીએ. અને ખાસ કરીને એ બધામાંથી પછી હીરો તરીકે ખૂબ મોટા માણસ તરીકે સારી રીતે આ બધી દુઃખમાંથી બધા દુઃખમાંથી યાતનામાંથી પસાર થઈને કઈ રીતે કેમ ઊંચાયા એને લગતી વાતચીત થાય.
Similar stories are not difficult to find amongst the records here. They give us a clear sense of what it was like for the first arrivals to this utterly strange new environment. The contrast between where they came from to where they had arrived could not be more pronounced. From a hot climate of a central East African country, they landed on the cold, windswept island on the North Atlantic Ocean. For many born under British colonial rule only 10 years past, the United Kingdom must have seemed like an alien planet. From the airports, they were hurried into hastily set up camps in abandoned military bases, whilst the Ugandan Resettlement Board began the work of managing the transition and relocation process.
ખૂબ સારી એવી ગરમ વેધરમાં વર્ષોથી રહ્યા હોય એમાંથી સડનલી અચાનક જ ઝડપથી પ્લેનમાં બેસવાનું, પ્લેનમાં બેસીને એવી જગ્યાએ આવ્યા કે જ્યાં અપાર ઠંડી, ખૂબ ઠંડી, અતિશય ઠંડી પડતી હોય, આ બધા વાતાવરણમાં સેટ થવું એ પણ બહુ મુશ્કેલ ભર કાર્ય. ઉપરાંત આ દેશમાં એટલે લંડનમાં અથવા યુકેમાં કોઈ તો ફર્સ્ટ ટાઈમ પહેલી જ વખત પગ મૂક્યો છે એટલે એના માટે તો જાણે કોઈ સડનલી સાવ નવા દેશમાં સાવ નવી જગ્યાએ આવી ગયા હોય એવું લાગતું હતું. આ બધી વાતને યાદ કરીને હવે આગળ તપવાની ઈચ્છા થાય.
One such resettlement camp, but one of 16, was set up at an abandoned army military base in the remote Welsh coast. At the time, a journalist writing for Nova magazine described the experience of visiting that camp. Bounded by wet hills on three sides and the sea on the fourth, it looked like a film set of some dismal offlag, a prisoner of war camp. The camp had only the first weeks of October in which to emerge from its dormancy. Huts were dried out, heaters installed, mains reconnected and canteens refurbished. Within 3 weeks of opening its doors, this camp alone hosted 800 refugees. Managed by a local councillor, a retired British officer, the work to provide basic shelter, food and accommodation was done by volunteers. The Women's Royal Volunteer Service provided tea and clothing for the new arrivals, whilst community service volunteers arranged beds and mattresses. The whole affair had a very wartime spirit to it.
હવે ત્યાં અચાનક આપણે ધારો કે બે ચાર મહેમાન આવી જાય તો પણ આપણે ઘણી બધી મુશ્કેલી પડતી એવું લાગે છે. એને બદલે હજારો માણસો ત્યાંથી અહીંયા આવી ગયા, એના માટે અલગ અલગ જગ્યાએ કેમ્પ રાખવામાં આવ્યા. વેલ્સમાં પણ અમુક કેમ્પ રાખતો, એમાં એક અઠવાડિયામાં 20-25 માંથી સીધા 800-900 જેટલા માણસો થયા. તેમ છતાં પણ જેને જેટલી આ લોકોથી જેટલી મદદ થાય, આ લોકો એટલે બ્રિટિશ લોકોથી જેટલી મદદ થાય, કાઉન્સિલરો કે ગમે તેનાથી, એ બધી એ વખતે ખૂબ મદદ કરવામાં આવી હતી. અને તમારે જેટલું સારું થાય ભલું થાય અને આગળ તમારી જિંદગી ચાલે એ જોવા માટે બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
With so many people displaced, it's easy to forget that each group, each family, and each individual had their own story to tell. a set of circumstances and challenges unique to their experience of the expulsion and what followed. On the left is a special report from the Sun newspaper about the Joshi family. Age 39, at the time of the expulsion, Ravi Shankar Joshi owned a house in Kampala and ran a thriving coffee export business. In Britain, his family was reduced to sharing two rooms and sleeping on camp beds. The account on the right is by a Norwegian journalist named Carlos Forsbury, who visited the Resettlement Board headquarters in West Marling, Kent. His article records meeting with an 8-year-old girl named Talivander. When asked about what she thought of living in Britain, her smile disappeared before she answered politely, saying it's all right, but then began talking about how nice it was in Uganda. Forsbury notes that it was not difficult to understand, that it was still there she felt was home.
કે મારી બેન ઉપરથી પ્લેનમાંથી ઉતરતી હતી ત્યારે મને ખબર પડી કે હું તો અહીંયા આવી ગયો છું પણ મારી બેન પણ પાછળ આવી રહી છે એને આઈડિયા જ નહોતો એવું ઘણા બધા ફેમિલીને થયું ઘણા બધા કેમ્પમાં જુદી જુદાની સુવિધા આપવામાં આવી હતી અને ખૂબ પૈસાવાળા વૈભવી જીવનમાંથી યુગાન્ડામાંથી અચાનક જ એવી જગ્યાએ આવી ગયા કે કાલનું શું થશે પરમ દિવસે શું થશે ઘણી બધી વ્યાધિ હતી તેમ છતાં અમુક છ માણસોએ ખાસ કરીને વેસ્ટને અમુક ત્યાં નવા નવા કેમ્પમાં
Leaving the camps, the refugees' ordeal was no less fraught. In need of housing, employment, education, and many other social services to help their transition, they were extremely vulnerable, and not just to the elements. In Britain, where there was already a shortage of all the things the refugees needed so desperately, the influx of Ugandan Asians caused resentments to flare between communities. In Smithfield, London, National Front protesters who subscribed to Enoch Powell's nightmarish prediction of a country drowned in rivers of blood caused by out of control immigration led to a lot of unpleasantness. Even worse, however, at least in my view, were the betrayals perpetrated by those who were supposed to be helping the refugees. The Times article on the right by the journalist Christopher Walker records evidence of how there was widespread exploitation of refugees by Asian landlords already settled in Britain.
ભણાવવાનું કેમ છે બધાને નોકરી કેમ આપવાની છે બધું અને એના માટે આ દેશમાં વર્ષોથી રહેતા હોય એને પણ આવી બધી ઘણી શોર્ટેજ હતી ભણાવવા એજ્યુકેશન બાબતમાં બીજી ઘણી બાબતમાં નોકરી બાબતમાં અને એમાં એનોક પાવેલ જેવા આડુંઆડું ભાષણ આપી અને એમ કહેતા હતા કે હવે અહીંયા તો લોહીથી તરબોળ નદીઓ વહેશે એટલે કે બધી મારામારી ધમાધમી બહુ થશે આપણે વર્ષોથી અહીંયા રહીએ છીએ એમાં વળી નવા કેટલા બધા ખાબકા છે અંદર આવ્યા છે અણધારી રીતે આવી ગયા છે એને બધાને પણ જરૂરિયાતોને પૂરું પાડવા માટે સરકાર માટે ઘણું મુશ્કેલ પડશે તેમ છતાંય પણ ઘણા માણસોનો સાથ પણ હતો કે આ બહારથી આવ્યા છે નિરાશ્રિત તરીકે આવ્યા છે રેફ્યુજી તરીકે આવ્યા છે આપણી ફરજ છે માનવતા છે કે આપણાથી બનતી બધી મદદ કરવી.
These extreme examples of abuse obscure the fact that there were real and reasoned arguments on both sides. Not all resentments were motivated entirely by greed or racism. The article, this time on your left, is from the Leamington Spa Courier, where the combination of a housing shortage and the allocation of properties to Asian refugees caused a very heated debate about how to balance the needs of the domestic population with those of the new immigrants. Overcrowding was also part of the problem. The Ugandan Asians naturally wanted to be near already established Asian communities, where they could more freely access support networks. But this also forced the Resettlement Board into a situation where initial plans were being undermined as resources had to be diverted to where the Asians were actually going. In Leicester, where about 10,000 refugees ended up, and I know some of you are from there, despite government attempts to encourage wider dispersal, the Home Secretary conducted emergency meetings with the City Council to allocate additional funding and help them cope with the mounting costs.
અહીંયા શોર્ટેજ તો હતી જ હાઉસિંગની પણ હતી અને અચાનક આટલા બધા આવ્યા એટલે એને ક્યાં રાખવા અને જગ્યા સુવા માટે રહેવા માટે ક્યાં આપવી એ વખતે તકનો લાભ લેનાર પૈસાવાળા મકાન માલિકો એને તકનો લાભ લઈને વધારે વધારે ભાડું ચાર્જ કરતા હોય અથવા વધારે પૈસા પડાવી લેતા હતા એવા ઘણા કેસીસ બન્યા હતા. તેમ છતાં પણ આપણે એશિયન કમ્યુનિટીને એકબીજાને મદદ કરવાની ભાવનાથી ઘણા એમાંના ઘણાએ જે નિરાશિત તરીકે અથવા અચાનક આવું પડ્યું એટલે આવ્યા, એમાંથી ઘણા પોતપોતાના સગા સંબંધી દોસ્તાર કે ગમે તેને ત્યાં જતા રહ્યા. ધીમે ધીમે કેમ્પમાં જેટલી સંખ્યા હતી એ ઓછી ઓછી ને ઓછી થતી ગઈ. ટૂંકમાં ગમે તેટલી મુશ્કેલી પડે છતાં પણ એશિયન ગુજરાતી અને બધા જ પણ આપણા એશિયનો પોતાનો રસ્તો કાઢી શકે એ બુદ્ધિ વાપરીને એ હિંમત વાપરીને આગળ ને આગળ વાત ચાલતી.
Despite the many problems which can reasonably be expected when such a large program of relocation is conducted, it's my firm belief, from the records at least, that the whole settlement exercise was achieved with relative success. According to the chairman of the resettlement board, by December 1972, only 4 months into the emergency program, over 10,000 refugees had been relocated, and within 2 years, the last of the refugees were settled. This was a remarkable achievement because the majority of those people involved were in it out of a desire to help. And those motivations were shared across race, class, and other cultural differences. The Ugandan Asians themselves were a people greatly celebrated for their spirit. Starting from scratch, they overcame racism and cultural divide to set up new lives, businesses, and communities, which helped change the face of Britain and what it meant to be British.
આવી રીતે અચાનક આવી પડેલા ઘણી મુશ્કેલી પડી, તેમ છતાં પણ પોતપોતાની રીતે બધા જ્યાં ઠીક લાગે તે પ્રમાણે અથવા પોતાની આવડત પ્રમાણે પોતાની જરૂરિયાત પ્રમાણે બધા સેટલ થતા ગયા. બે બહુ મોટું મહાન કાર્ય કરવાનું હતું, મહાભારત કહે અથવા મહાન કાર્ય કરવાનું હતું. એમાંથી ધીમે ધીમે કેમ્પમાંથી પણ બધા માણસો ધીમે ધીમે ઓછા થતા ગયા, એની સાથે મદદ કરવાવાળા પણ ઘણા હતા. તેમ છતાં પણ 2 વર્ષની અંદર ઘણું બધું થાળે પડવા માંડ્યું, એની જગ્યાએ બરાબર જેમ થવું જોઈએ એમ થવા માંડ્યું.
There are far too many examples, individual examples or stories, for me to go into them all today. You've heard some of them yourselves from some of the other guests who have talked here. But I have chosen one which for me really stood out. It's the story of the Lakhani family. Mr. Lakhani was born in Uganda in 1940, his father before him having arrived there from India in 1934. By 1972, Mr. Lakhani was an affluent banker and together with his brothers owned a successful transport business. When the expulsion order was issued, as UK passport holders with relatives already in Britain, they came here. Arriving in Britain, Mr. Lakhani's wife and children were quickly housed with the help of British relatives and the resettlement board. Mr. Lakhani's own papers took a little longer to process, during which time he was separated from his family and placed in a former RAF camp in Stradishall. Fortunately, this separation was only temporary.
આવી રીતે અચાનક આવી પડેલા, તેમ છતાં પણ એશિયન લોહીમાં જે જાતની ક્ષમતા છે, જે જાતની આવડત છે કે ગમે તે મહાભીષણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં હોય એમાંથી પણ કઈ રીતે રસ્તો કાઢવો, એના માટે ઘણા બધા ઉદાહરણ છે. પણ એ બધા ઉદાહરણ દેવા જાય તો કદાચ અહીંયા એક મહિનો બેઠું રહેવું પડે, એટલે સારું એવું ઉદાહરણ આપવામાં આવે છે. 1940માં મિસ્ટર લખાણી જે યુગાંડામાં જન્મ્યા હતા એને લગતું એની ફેમિલી એના માણસો બધા અલગ અલગ જગ્યાએ જતા રહ્યા, બીજી જતા રહેવું પડ્યું, જુદા જુદા કેમ્પમાં જતા રહેવું પડ્યું. તેમ છતાં પોતાની આગવી બુદ્ધિથી પોતાની આવડતથી વળી પાછું બધું સમેટી લીધું અને સારા એવા વેપારી તરીકે આગળ આવ્યા.
Once out of the camp, something remarkable happened. Another refugee, by the name of Peter Black, who had himself escaped Nazi Germany in the early 1930s, offered Mr. Lakhani a job at his factory in Yorkshire. He also provided the Lakhanis with free accommodation for a year and employed Mrs. Lakhani too. After 9 years, the Lakhanis had saved enough money to move to London for themselves and start a business of their own. I came across this story only months ago in the Independent newspaper website. It was by Mr. Lakhani's daughter, Nina, who is now a national journalist of some renown. For me, the story of the Lakhani family sums up the humanity of the British government's decision to take the refugees in, despite obvious self-interests. It's also a demonstration of the Ugandan Asians' self-worth and the worth of those volunteers and relatives who took the time to help them. Together, they gave the next generation of British Asians the best possible start in life. In her article, Nina Lakhani wrote, "Naturally, I've often wondered what my life might have been like had Amin not been a deranged despot. And now I can't stop thinking about how different I might have been. My mum's take on these musings is, don't think too much. Everything happens for a reason. If any part of that reason is the multicultural Britain we have today, if any part of that reason is why you're here, then I'm glad for it.
अरे त्यो लखानी चाहिँ अब खुबै पैसा आएका थिए छ तपाईँ नोकरी गर्थ्यो पनि यहाँदेखि पनि हुँदा खराब परिस्थितिमाथि खराब सञ्जोगमा पैसा थिएला भाइ अनि नोकरी ओफर गरी धिमे धिमे पोतानु बधु आगे जीवन आगे आगे धपाउँदा धपाउँदा पोतानी हालत पोतानी सुज प्रमाणे खुब आगळ वधाय अनि दिक्री निना जर्नलिस्ट थई गई अनि एउटा कहेवत छ आपणामा कि भगवान जे काही करे ते सारा माटे ઓકે જ્યારે આપણા ઉપર દુખાઈ પડે ત્યારે તો એ બધું સાચું નથી લાગતું મૂંઝવણ થાય છે કે આ શું સારા માટે થયું અચાનક 90 દિવસમાં ભગાડી મૂક્યા પણ જેમ 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 સમય કપાતો ગયો દુઃખના વાગળ જતા રહ્યા અને ધીમે ધીમે માણસો આગળ ઉપર આવતા રહ્યા એમાંનો એક દાખલો આ લખાણીને આપ્યો એવા તો બીજા ઘણા પણ છે.
That's it really. I just want to say thank you all for coming and I hope you've really enjoyed today and taken something for it.